14 ગઢ મળ્યો પણ સિંહ ગયો. આગ્રા પ્રયાણ કરતા પહેલાં શિવાજી મહારાજે પોતાના રાજ્યની વ્યવસ્થા માટે સુંદર પ્રબંધ કર્યો. મોરો પંત પેશવા અણ્ણાજી સુરનિશ અને નીરો સોમદેવ મજબૂરદારને રાજ્ય વ્યવસ્થા સોંપતા એમણે કહ્યું, ન્યાય જાળવજો, ગરીબોની ચિંતા રાખજો અને આજ સુધી જે રીતની વ્યવસ્થા જળવાઈ છે એમ જાળવી રાખજો. શિવાજી મહારાજ આગ્રા જાય એ વાત ઘણા કારભારીઓને અને સેનાનાયકોને રૂચતી ન હતી. મહારાજ ફરી એકવાર આપ વિચાર કરી જુઓ. ઔરંગઝેબ દુષ્ટ છે, એણે એના સગા ભાઈઓની હત્યા કરી છે અને બાપને કેદ કર્યો છે. ઔરંગઝેબ ઉપર વિશ્વાસ રાખવો એટલે સાપ ઉપર વિશ્વાસ રાખવો. તમને આગ્રા પેડાવવા પાછળ એની ચાલ છે. ભાઈઓ, શિવાજી મહારાજે કહ્યું, તમે કહો છો એ બધી વાત સાચી છે, પણ આપણે તહનામું કર્યું છે, બાદશાહની આધીનતા સ્વીકારી છે, છતાંય જો ઔરંગઝેબ કંઈ છરકપટ કરશે તો મા ભવાનીની કૃપાથી એના વ્યૂહને તોડીને બહાર નીકળી જવાની હિંમત હજુ મારામાં છે. શિવાજી મહારાજે પોતાની સાથે સર્વાર્પણ ભાવનાને વરેલા અને ગમે તેવા જોખમમાં પ્રાણની કુરબાની આપી શકે એવા નરરત્નોને સાથે લીધા. કારકુન તરીકે નીરાજી સહાણે, પ્રેમભગજી ડભીર અને માણકો હરિ સબનીસ હતા તથા હિરોજી ફરજંદ, રાઘો મિત્ર, દવલજી ગાર્ગે તથા જીવા મહાલિયાને હજુરિયા તરીકે લીધા. આ ઉપરાંત વીરવર માવરા અને ધારકરી યોદ્ધાઓની 4000ની અશ્વરોહી ફોજ લીધી. માતા જીજાબાઈની આજ્ઞા લઈ કુળદેવી ભવાનીને વંદન કરી 5 માર્ચ 1666ના દિવસે એમણે રાયગઢ છોડ્યું. શિવાજી મહારાજનો પ્રથમ મુકામ ઔરંગાબાદમાં પડ્યો. તેઓ મિર્જા રાજા જયસિંહને મળ્યા. શિવાજી મહારાજ, તમે આગ્રા જાઓ છો જાણી મને ખૂબ જ આનંદ થયો. તમારું દક્ષિણનું રાજ્ય અહીં સલામત રહેશે. કદાચ ઔરંગઝેબ જો કંઈ પણ વિશ્વાસઘાત કરે તો મારો પુત્ર રામસિંહ એ વાતનો પ્રતિકાર કરશે અને અમે રાજપૂતો પણ ઔરંગઝેબ સાથે લડી લેશું. મહારાજ શિવાજીએ કહ્યું, મને ઔરંગઝેબ ઉપર અશ્રદ્ધા છે, પણ મારી જાત ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે. શિવાજીનું વાક્ય સાંભળી જયસિંહ ચકિત બની ગયો. તમે વીર છો, વીરોના પણ વીર છો, તમારી શ્રદ્ધા ન ડગે એ સાવ સ્વાભાવિક છે. તમારી સાથે માર્ગદર્શક તરીકે એક સાણા મોગલ સરદાર ગાઝીબ ખાનને હું મોકલું છું. ઔરંગઝેબ એ સમયે આગ્રામાં હતો. શિવાજી મહારાજે પોતાના વકીલને આગોતરા મોકલી આપ્યો હતો. ઔરંગઝેબે શિવાજી મહારાજને એક પત્ર લખી રવાના કર્યો, તમે નિસ્ફિકર ચાલ્યા આવો, તમારો સત્કાર કરવા હું તૈયાર છું. તમારી વાટ ખર્ચી માટે ₹3,00,000 આ સાથે મોકલું છું તથા તમારા સન્માન માટે પોશાક પણ મોકલું છું. તમે મારા સર્વોચ્ચ સેનાપતિ છો. ઔરંગઝેબે એક શાહી ફરમાન બહાર પાડ્યું અને ઔરંગાબાદથી આગ્રા સુધીના અધિકારીઓને મોકલી આપ્યું. શિવાજી મહારાજ દક્ષિણથી શહેનશાહની મુલાકાત માટે આવે છે. એમની સાથે ઘણા માણસો છે. તેઓ જ્યાં જ્યાં મુકામ કરે ત્યાં એમને રહેવાનો, ભોજનનો, ઉતારાનો સંપૂર્ણ બંદોબસ્ત કરી આપો. જે પ્રકારનું માન મોગલ સહજાદાને અપાય છે એટલું જ માન અને મર્તબો શિવાજી મહારાજના રાખવા. આમાં જરાય નિષ્કાળજી લેશો તો પ્રાણદંડની શિક્ષા થશે. શિવાજી મહારાજ જ્યારે આગ્રા પહોંચ્યા ત્યારે સૌ પ્રથમ એને રામસિંહ મળ્યો. એણે શિવાજી અને એના રસાલાની ઉતરવાની વ્યવસ્થા એક મસ મોટી હવેલીમાં ગોઠવી. રામસિંહજી, શિવાજી મહારાજે પૂછ્યું, બાદશાહની મુલાકાત ક્યાં અને ક્યારે થશે? મહારાજ, રામસિંહે કહ્યું, યાદ રાખો, તમે અને બાદશાહ સમાન દરજાના નથી. ઔરંગઝેબ તમારું એ રીતે બહુમાન નહીં કરે, એ સ્વીકારી લેજો. બાદશાહનું મન તમે જાણી શક્યા છો? શિવાજીએ પૂછ્યું, ઔરંગઝેબ અવિશ્વાસુ છે, આવા માણસનું માન સી રીતે કરી શકાય? રામસિંહે કહ્યું, છતાંય મહારાજ તમે એક કામ આજથી શરૂ કરી દો. શું? શિવાજીએ ઉત્સુકતાથી પૂછ્યું. તમામ અમીરો, ઉમરાઓ, સેનાનાયકો કે જે ઔરંગઝેબના પ્રિય પાત્રો છે અને એના વિશ્વાસુ છે, એ તમામનો પ્રેમ અર્જિત કરવા માંડો. આ કામ ખૂબ જ અગત્યનું છે, તમે સમજ્યા? શિવાજીએ માથું હલાવ્યું, હું સમજી ગયો. તમારી વિરુદ્ધ અત્યારે ઔરંગઝેબના કામ ભંભેરનારા ઘણા છે. રામસિંહે કહ્યું, જનાનખાનામાંથી જ શાહિસ્ત ખાનની બેગમો તમારા વિરુદ્ધ કાવતરું બનાવી રહેલ છે, માટે તમારું મિત્ર વર્તુળ જેમ મોટું હોય એમ સારું. મને લાગે છે કે બાદશાહનું દિલ સાફ નથી, શિવાજી બોલ્યા. ઔરંગઝેબનું દિલ ક્યારેય સાફ નથી હોતું, રામસિંહે કહ્યું. મારા પિતાજીએ તમારી જવાબદારી સ્વીકારી એક પર્વતને ઉપાડવાનું સાહસ કર્યું છે. ખેર, જવા દો, પણ યાદ રાખજો કે રાજપૂતો પોતાનું વચન પ્રાણાંતે પણ પારે છે. શિવાજી મહારાજે ઔરંગઝેબને પ્રિય એવા અમીરોને, ખાનોને, સેનાનાયકોને પોતાને ત્યાં વારંવાર ભોજન માટે નિમંત્રયા. એમને મોટી મોટી બક્ષીસો, નજરાણો, ઉપહાર આપવા માંડ્યા. કેટલાકને જવાહર, હીરા, પન્નાની ભેટ મોકલી. એમની બેગમોને પણ ઉત્તમ પ્રકારના વસ્ત્રો અને ઝવેરાત ભેટ આપવા માંડ્યું. થોડા દિવસ ચારે તરફ આગ્રામાં સર્વત્ર શિવાજીની વાહવા થવા લાગી. આ વખતે જ ઔરંગઝેબે પોતાના અત્યંત વિશ્વાસુ સરદારોનો અને ઉમરાઓનો ખાનગી દરબાર ભરી એની સામે પ્રસ્તાવ મૂક્યો. શિવાજીએ મોગલ સામ્રાજ્યને ભારે નુકસાન કર્યું છે, સામ્રાજ્યની આબરૂને એણે દૂરમાં મેળવી દીધી છે, એક વિરાટ હિન્દુ રાજ્ય સ્થાપવાની એની ખવાહેશ આપણે સૌ જાણીએ છીએ. આ તમામ હકીકતો નજરઅંદાજ કરતા એને પ્રાણદંડની સજા સલ્તનત ફરમાવવા ઈચ્છે છે. જહાપના માન હિન્દુ રાજ્ય એનાથી બની શકવાનું નથી. દક્ષિણની હાલની પરિસ્થિતિને જોતા શિવાજીને પ્રાણદંડની સજા ઈચ્છનીય નથી. જહાપના શિવાજી જીવતો છે તો દક્ષિણમાં એની કિંમત લાખની છે, એના મૃત્યુ પછી એની કિંમત 1.25 લાખની થઈ જશે. એને અટકમાં રાખો, જહાપના પણ એનો વધ ઉચિત નથી. આપણી સામે અત્યારે ઘણા દુશ્મનો છે. મિર્જા રાજાએ કુનેહ વાપરી શિવાજીને મિત્ર બનાવ્યો છે. રાજનીતિ પ્રમાણે દુશ્મનમાં વધારો કરવો આપણને ન પોસાય. જાપનાહા, આપણે અફઘાનિસ્તાન ઉપર ચડી જવા માંગીએ છીએ, શિવાજીનો ઉપયોગ ત્યાં થઈ શકશે. પોતાના અમીરો, ઉમરાઓ અને સેનાનાયકોની ઈચ્છા જાણી લીધા પછી ઔરંગઝેબે રામસિંહને એકાંતમાં બોલાવ્યો. આવતીકાલે શિવાજીને દરબારમાં લાવજો, એને મોગલ રીત રસમ સમજાવજો. જી હજુર, રામસિંહે કહ્યું. 12 મે 1666ના દિવસે આગ્રામાં ઔરંગઝેબે શાનદાર દરબાર ભર્યો. રામસિંહને સાથે રાખી શિવાજી મહારાજ દરબારમાં આવ્યા. એમને જે જગા અને આસન આપવામાં આવ્યું એ 5000 સેનાનાયકોનું હતું. શિવાજી માટે આ અપમાન અસહાય હતું. એણે રામસિંહને કહ્યું, આ તો સરાસર મારું અપમાન છે, ઉશ્કેરાઈ ન જશો? રામસિંહે કહ્યું, ના, હું આ અપમાન કેમેય ન સાખી શકું. શું હું 5000 સરદાર માત્ર છું? ઔરંગઝેબે ગરબડનું કારણ પૂછાવ્યું, પછી નજરાણું સ્વીકાર્યું. શિવાજી મહારાજ જ્યારે પોતાના ઉતારે પાછા ફર્યા ત્યારે એણે જોયું કે મોગલ સિપાહીઓથી પોતાની હવેલી ઘેરી લેવામાં આવી છે. એનો ચહેરો ક્રોધ, અપમાન અને નિરાશાથી લાલચોર થઈ ગયો. એણે તુરત જ રામસિંહને બોલાવવા માણસ દોડાવ્યો, પણ રામસિંહ ન આવી શક્યો. એક અઠવાડિયા પછી શિવાજીએ એક અરજી તૈયાર કરીને પોતાના વકીલ મારફત ઔરંગઝેબને મોકલી. જહાપના, અહીં આગ્રામાં મારી શક્તિ વેડફાય છે, આપના દર્શનની મને અભિલાષા હતી એ પૂર્ણ થઈ છે. મારું ખરું કાર્ય દક્ષિણમાં છે, બીજાપુરની આદિલશાહી અને ગોલકોંડાની કુતુબશાહીને ખતમ કરી નાખવા માટે અને આ બંને રાજ્યો મોગલ સલ્તનતને ચરણે ધરી દેવા માટે હું વચનબદ્ધ છું. મારી શક્તિનો ઉપયોગ ફક્ત મોગલ સામ્રાજ્ય માટે જ હું કરવા ધારું છું. આપ હવે મને રજા આપો તો હું દક્ષિણ તરફ પ્રયાણ કરું. હું દક્ષિણ નિવાસી હોવાથી મને મારા પુત્રને અને મારા માણસોને અહીંની આબોહવા માફક નથી આવતી. છેલ્લા 2 માસથી અહીં આવ્યા પછી મારી તબિયત અસ્વસ્થ બની ગઈ છે. આ તમામ હકીકતો નજરઅંદાજ કરી મને દક્ષિણમાં જવાની રજા આપવા વિનંતી છે. ઔરંગઝેબે પત્ર વાંચ્યો પણ કશો પ્રત્યુત્તર ન આપ્યો. એણે શિવાજીના વકીલને કહ્યું, શિવાજીને કહો કે એમની રણચતુરાઈનો ઉપયોગ અમે અફઘાન યુદ્ધમાં કરવા માંગીએ છીએ. કાબુલ આવવા માટે તેઓ તૈયાર રહે એમ એમને કહો. ઔરંગઝેબનો ખાસ વિશ્વાસુ માણસ એ વખતે જાફરખાન નામનો અમીર હતો. એણે બાદશાહને કહ્યું, શિવાજીને છોડશો નહીં, એને છોડવો અને સિંહને છોડવો બેઉ બરાબર છે. બાદશાહે માથું હલાવ્યું. એનો વધ કરાવી નાખશું? હમણાં નહીં, જાફરખાને કહ્યું. રજપૂતો બગડશે, ખાસ કરીને જયસિંહ ગુસ્સે થશે. હમણાં એને નજરકેદ રાખો, વાતાવરણ શાંત પડે પછી એનું કાટલું કાઢી નાખવું. ઔરંગઝેબે તુરત જ આગ્રાના કોટવાલ પોલાદખાનને બોલાવ્યો. 5,000 સિપાહીઓ સાથે શિવાજીના મહેલને ઘેરી લો. અંદર આવતા અને જતા માણસો ઉપર નજર રાખો. એ છટકી ન જાય એવો પાકો જાપતો ગોઠવો. શિવાજીની હવેલી ઉપર 5,000 મોગલ સિપાહીઓની ચોકી બેસી ગઈ. હવે ઔરંગઝેબની દાનત શું છે એનો ચોખ્ખો ખ્યાલ શિવાજીને આવી ગયો. રામસિંહ જ્યારે એને મળવા આવ્યો ત્યારે એણે કહ્યું, હું જાણું છું કે હું કેદમાં છું. હું પણ જાણું છું, રામસિંહે કહ્યું. તો પછી તમારા પિતાજીના વચનનું શું? હું એ વાત ભૂલ્યો નથી શિવાજી મહારાજ, તમે ચિંતા ન કરો, રામસિંહે કહ્યું. હું બાદશાહને મળવાનો છું. રામસિંહ ઔરંગઝેબને મળ્યો પણ એનું કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં. દિવસો ઉપર દિવસો અને મહિનાઓ જવા લાગ્યા. મહારાજ, નિરાજી સહાણે બોલી ઉઠ્યો, આપણે આપણા માણસોને છૂટા કરાવીએ. ઔરંગઝેબ ફક્ત તમને નજરકેદ રાખવા માંગે છે, આપણા તમામ માણસોને નહીં. તો પછી આપણે એમને ખસેડીએ. મહારાજ જીવા મહાલિયા બોલી ઉઠ્યો, આપણા માણસોને છૂટા કરાવો. એમને ખાનગીમાં કહી રાખો કે અમુક સ્તરે રોકાઈ આપણી રાહ જુએ. શિવાજીના માણસોને વતન પાછા ફરવાની પરવાનગી આપી દીધી. શિવાજી મહારાજે પોતાના સેનાનાયકને કહ્યું, તમે બધા હવે દક્ષિણમાં જાઓ, મારી ચિંતા ન કરશો. સમય મળે હું પણ આવી જઈશ. તમે લોકો ત્યાં સ્વરાજ્યનું રક્ષણ કરો. પોતાના તમામ માણસોને વિદાય કર્યા પછી હવે ફક્ત અંગત કહી શકાય એવા 2-4 માણસો જ શિવાજી પાસે રહ્યા. હીરોજી ફરજંદે હવે કહ્યું, મહારાજ, સૌ પ્રથમ આપણે આપણા મુખ્ય ચોકીદારોના મન જીતી લેવા જોઈએ. હીરોજી તમને બધી છૂટ છે. હીરોજી ફરજંદે શિવાજી મહારાજ વતી ચોકીદારોને મોકરે મને બક્ષિસો આપવા માંડી. એવામાં શિવાજી મહારાજે ગુરુવારનું વ્રત ઉજવવાની જાહેરાત કરી. ફળ અને મીઠાઈના 100 કરંડિયા મંગાવ્યા અને આગ્રાના અમીરોને ઘેર મોકલવા માંડ્યા. ચોકીદારોને રાત્રે શિવાજી પોતાની પાસે બોલાવતા અને એમના દુઃખ દર્દની વાતો સાંભળતા, સહાનુભૂતિ બતાવતા અને જેટલી માંગે એટલી આર્થિક મદદ કરતા. બીજી તરફ દરરોજ 100 કરંડિયાઓ ભરાઈને મીઠાઈ આવતી અને શિવાજી આ તમામ મીઠાઈ, મેવા અને ફળ ઉમરાઓ સરદારોના નિવાસસ્થાને મોકલવા લાગ્યા. ગુરુવાર વ્રતની ઉજવણીના દિવસે શિવાજી મહારાજે તમામ ચોકીદારોને ન્યાલ કરી નાખ્યા. એમાંના દરેકને એક એક સુવર્ણ મારા ભેટ આપી. પછી 100 કરંડિયાઓ જુદે જુદે સ્થળે મોકલી આપ્યા. ચોકીદારોએ પ્રથમ અઠવાડિયે કરંડિયાઓ તપાસ્યા. પછી આ રોજનું થઈ પડવાથી અને શિવાજી મહારાજ ઉપર વિશ્વાસ આવી જવાથી એ લોકોએ તપાસવાનું માંડી વાર્યું. ચોકીદારોની તમામ હિલચાલ ઉપર હીરોજી ફરજંદ નજર રાખી રહ્યા હતા. એણે હવે શિવાજીને કહ્યું, મહારાજ સાવધાન, હું તો તૈયાર છું. હીરોજી, મહારાજ તમે તો આવા ઘણા સાહસો કરી ચૂક્યા છો, તમારે માટે આ સાહસ કંઈ નવું નથી. હીરોજી હસ્યો, પણ તારો જીવ જોખમમાં છે હીરોજી. મહારાજ, જીવનની કંઈ કિંમત નથી મહારાજ. હીરોજી બોલ્યો, તમારું અને બાળ રાજા સંભાજીનું જીવન અમૂલ્ય છે. તમે હિન્દુ સ્વરાજ્યના નિર્માતા છો, તમે મારી ચિંતા કર્યા વગર પધારો. એક કરંડિયામાં શિવાજી અને બીજામાં સંભાજી બેસી ગયા. હીરોજીએ કરંડિયા માથે ફર મૂકી દીધા અને કેરના લીલા પાંદડાથી કરંડિયો ઢાંકી દઈ બંધ કર્યો. પછી મજૂરોને બોલાવી કહ્યું, આ કરંડિયાઓ પીરની દરગાહે મોકલવાના છે, ઉપાડો. મજૂરોએ એક કરંડિયા ઉપાડ્યા, માથે ચડાવ્યા અને ચાલતા થયા. ચોકીદારોએ કરંડિયાઓ ઉપર એક ઉડતી નજર ફેંકી અને ગરમ ગરમ જલેબી ખાવાના કામે લાગી ગયા. હીરોજી ફરજંદ શિવાજી મહારાજની સાલ ઓઢી એમની પથારીમાં સૂઈ ગયા. આ તમામ યોજના પ્રમાણે જ બન્યું, કશી જ ભૂલચૂક ન થઈ. આગ્રા નગરની બહાર શિવાજી અને સંભાજી માટે જાતવાન અશ્વ તૈયાર હતા. શિવાજીએ સૌ પ્રથમ દક્ષિણ તરફ જવાને બદલે ઉત્તરનો રસ્તો પકડ્યો. શિવાજી મહારાજ સાધુનો પોશાક પહેરી પ્રથમ વારાણસી ગયા અને ત્યાંથી પછી મથુરા આવ્યા. અહીં એમનો પરિચય કૃષ્ણાજી પંત અને વિસાજી પંત સાથે થયો. કૃષ્ણાજી શિવાજી મહારાજે કહ્યું, મારે જેમ બને તેમ જલ્દી દક્ષિણ પહોંચી જવું છે, પણ સાથે આ સંભાજી હોવાથી પકડાઈ જવાનો ભય રહે છે. તમે સંભાજીને સાચવો, દક્ષિણ પહોંચ્યા પછી હું તમને જણાવીશ, ત્યારે તમારે બધાએ સહકુટુંબ રાયગઢ આવી જવું. ભલે મહારાજ, આપ ખુશીથી પધારો, કૃષ્ણાજીએ કહ્યું. શિવાજી મહારાજ મથુરાથી દિલ્હી આવ્યા અને ત્યાંથી દક્ષિણનો પગપારો પ્રવાસ શરૂ કર્યો. અનેક મુસીબતો વેઠી તેઓ છેવટે રાયગઢ આવ્યા અને જીજા માતાને મળ્યા. સારાય રાયગઢમાં અને મહારાષ્ટ્રમાં વીજળી વેગે સમાચાર ફરી વર્યા. લોકો હર્ષથી નાચી ઉઠ્યા. શિવાજી મહારાજે તુરત જ રાજ્ય વ્યવસ્થા અને લશ્કરી વ્યવસ્થા હાથમાં લીધી અને પોતાની ગેરહાજરી દરમિયાન જે કિલ્લાઓ મોગલોએ અને આદિલશાહીએ કબજે કર્યા હતા એ પાછા મેળવવા જોરદાર લશ્કરી તૈયારી આદરી. એવામાં ઔરંગઝેબે મુઆઝિમ સહજાદાને દક્ષિણના સુબા તરીકે મોકલ્યો અને એની સાથે સેનાપતિ તરીકે યશવંતસિંહને રવાના કર્યો. યશવંતસિંહને શિવાજીએ અઢળક દ્રવ્ય આપી પોતાના પક્ષમાં ખેંચી લીધો અને સહજાદા મુઆઝિમ સાથે એક નવું કહનામું કર્યું. આ રીતે શિવાજી મહારાજ અને મોગલ સામ્રાજ્ય વચ્ચે ફરી એકવાર સંધિના કરાર થયા, જેનાથી શિવાજી મહારાજને ઘણો લાભ થયો. આવા જ સંધિકાર બીજાપુર રાજ્ય સાથે થયા એટલે શિવાજીને હવે આદિલશાહી ઉપર ચઢાઈ કરવાનું કોઈ કારણ ન રહ્યું. હવે શિવાજીએ કુતુબશાહી કિલ્લાઓ એક પછી એક જીતવા માંડ્યા એટલે કુતુબશાહે પણ દર વર્ષે 5 લાખ રૂપિયાની ખંડણી આપવાનું કબૂલ્યું અને સંધિકાર કર્યા. ઔરંગઝેબને જ્યારે ખબર પડી કે શહજાદા મુઆઝિમે અને જસવંતસિંહે શિવાજી સાથે સંધિ કરી લીધી છે ત્યારે એને તુરત જ કપટની ગંધ આવી. એણે તુરત જ મુઆઝિમને પત્ર લખ્યો કે શિવાજીને કેદ કરો અને દિલ્હી મોકલી આપો. મુઆઝિમ તો શિવાજી મહારાજનો મિત્ર બની ચૂક્યો હતો એટલે એણે શિવાજી મહારાજના સેનાપતિ પ્રતાપરાવ ગુર્જરને કહ્યું, તમે જલ્દી ભાગો, તમારું લશ્કર અને તમારો ખજાનો લઈ જાઓ. બાદશાહનું ફરમાન મને મળે એ પહેલાં નાસી જાઓ. ઔરંગઝેબની આવી રેડિયારી નીતિ જાણ્યા પછી શિવાજીને લાગ્યું કે હવે સંધિ કરાર જાળવી રાખવાનો કોઈ અર્થ નથી. એણે તુરત જ પોતાનો સિંહગઢનો કિલ્લો મેળવી લેવાનો નિશ્ચય કર્યો. તાનાજી શિવાજીએ કહ્યું, સિંહગઢ આપણે મેળવી લઈએ. મહારાજની ઈચ્છા હોય તો હું સિંહગઢ જવા તૈયાર છું, તાનાજીએ કહ્યું. સિંહગઢનો દુર્ગપતિ અત્યારે ઉદયભાનુ છે, મને ખબર છે. એ બહાદુર છે, વીર છે અને ખૂનખાર ભીંગાણા સિવાય સિંહગઢ આપણે મેળવી શકીએ એમ નથી. તમે જશો? શિવાજી મહારાજ વિચારમાં પડી ગયા. તમારે ત્યાં તો તમારા પુત્રના લગ્ન છે. લગ્ન તો થશે, તાનાજી બોલ્યા, સિંહગઢ લેવો જરૂરી છે. મહારાજ, મને આજ્ઞા આપો, મારી સાથે મારા નાનાભાઈ સૂર્યાજીને આવવા દો. જાઓ, વિજય વરીને આવો. શિવાજીએ આજ્ઞા આપી. 1000 માવરી વીરોને લઈ તાનાજી માલસુરે સિંહગઢ ઉપર ચડ્યા. સિંહગઢનો કિલ્લો પર્વતની કરાળ ઉપર ઊંચો સીધો હતો. એની રચના જ એવી હતી કે એ ડુંગરની સાથે એકરૂપ થઈ ગયો હતો. સિંહગઢને જીતવો એટલે લોઢાના ચણા ચાવવા તેવી વાત હતી. વરી ઉદયભાનો મહાપરાક્રમી વીર હતો. તાનાજી આ બધી વાત જાણતા હતા. ઘનઘોર રાતે લપાતા છુપાતા પોતાના બહાદુરો સાથે ડુંગરની કરાળ ચડી ગયા અને કિલ્લાની તોતિંગ દિવાલ પાસે આવી પહોંચ્યા. પાટ લાધો સાથે દોરડું બાંધી એક પછી એક 300 માવરા વીરો કોટ ઉપર ચડી ગયા અને અંદર ઉતરી આજુબાજુ છુપાઈ ગયા. તાનાજી પોતે પણ કિલ્લામાં આવી ગયા. જોત જોતામાં યુદ્ધ જામી પડ્યું. સબોસબ તલવારો વિંઝાવા લાગી. માવરી યોદ્ધાઓ જીવ ઉપર આવી લડવા લાગ્યા. ઉદયભાનુ પોતાની લાંબી તલવાર ખેંચી માવરાઓ ઉપર તૂટી પડ્યો. શ્રીફળ દડે એમ કપાયેલા માથાઓ દડવા લાગ્યા. લોહીની છાલકો છંટાવા લાગી. ઉદયભાનુ અને તાનાજી હવે સામસામે આવી ગયા. બંને વીરભદ્રની જેમ શૌર્યવાન હતા. તલવારો અથડાવા લાગી. સબોસબ ઝાટકા ઉડ્યા. તાનાજી માલસરે ઝાટકાઓથી વેતરાઈ ગયા. ઉદયભાનુના શરીરમાંથી લોહીનો સેળ્યો વછૂટતી હતી. છેવટે બે એકી સાથે ભૂમિ ઉપર પડ્યા અને સાથે જ પ્રાણ છોડ્યો. તાનાજીના નાનાભાઈ સૂર્યાજીએ પ્રચંડ શૌર્ય દાખવી ઉદયભાનુની સેનાને પરાસ્ત કરી ગઢ જીતી લીધો. બીજે દિવસે શિવાજી મહારાજને વિજયના સમાચાર મળ્યા. સાથોસાથ તાનાજીની વીરગતિના સમાચાર પણ મળ્યા. એમની આંખો ભરાઈ આવી કારણ કે તાનાજી ઉપર એને અપાર મમતા હતી. દુઃખી અવાજે શિવાજી મહારાજ બોલી ઉઠ્યા, ગઢ મળ્યો પણ સિંહ ગયો. 15 છત્રપતિ વીર તાનાજી માલુસરેના શોકમાંથી બહાર આવ્યા પછી શિવાજી મહારાજે પુરંદરનો કિલ્લો પુનઃ મેળવી લીધો અને મોરોપંતને મોટું લશ્કર આપી માહુલીનો કિલ્લો જીતી લેવા રવાના કર્યો. અપ્રતિમ શૌર્ય દાખવી પેશવાએ એ કિલ્લો જીતી લીધો. ત્યાર પછી કરનાર લોહગઢ, શિવનેરી, મકરંદગઢ, રોહિડા, અહિવંત, ત્રંબક અને કલ્યાણ પ્રાંત સુધીનો મુલક જીતી લીધો. ઈસવીસન 1670 સુધીમાં મોગલો પાસેથી શિવાજી મહારાજે પોતાનો તમામ પ્રદેશ પાછો મેળવી લીધો. મોગલ સેનાનાયક દાઉદખાન 7000 ઘોડે સવારો લઈ શિવાજી ઉપર ચડી આવ્યો. પણ એને અને શાહજાદા મુઆઝિમ વચ્ચે ખટરાક શરૂ થવાથી એનું કંઈ વર્યું નહીં. ત્યાર પછી શિવાજીએ જંજીરાના સિદ્ધિને હરાવવા એક મોટું સૈન્ય રવાના કર્યું. ખુદ શિવાજી મહારાજ પોતે જંજીરા ઉપર સૈન્યને દોરી ગયા પણ ફતેખાને જરાય મચક ના આપી. છેવટે થાકીને શિવાજીએ જંજીરાનો ઘેરો ઉઠાવી લીધો. હવે શિવાજી મહારાજે સુરત શહેરને ફરી એક વખત લૂંટવાનો સંકલ્પ કર્યો. વર્ષા ઋતુ પૂરી થતાં 3 ઓક્ટોબરે 1670માં શિવાજી બીજી વખત સુરત ઉપર ચડી ગયા. અંગ્રેજ કોઠીઓને બચાવી લેવા અંગ્રેજોએ શિવાજી મહારાજને મોટું નજરાણું ધર્યું એટલે અંગ્રેજોની માલ મિલકતને જરાય નુકસાન ન થયું. ત્રીજે દિવસે સમાચાર આવ્યા કે મોગલ સેના માર માર ઘસી આવે છે એટલે ત્રીજે દિવસે લૂંટનો ઉસરડો કરી હાથી, ઘોડા અને ખચ્ચર ઉપર લાદી નાસિકની ખીણમાં ઉતરી ગયા. આ વખતે શિવાજી મહારાજને કુલ 66 લાખ રૂપિયાની લૂંટનો માલ મળ્યો હતો. મોગલ ફોજે શિવાજીને વણી ડિંડોરી નામના સ્થળે પકડી પાડ્યા. સેનાપતિ મોહમ્મદ ખાન અને દાઉદ ખાન શિવાજી સાથે ભીડાઈ ગયા. ખૂનખાર સંગ્રામ થયો. છેવટે મોગલ સેનાને ભાગવું પડ્યું. 3000 મોગલ યોદ્ધાઓ કપાઈ મૂવા અને શિવાજીને પુષ્કર ઘોડા અને હાથી લૂંટમાં મળ્યા. રાયગઢ પાછા ફર્યા પછી શિવાજી મહારાજે પ્રતાપરાવ ગુર્જરને 10000 અશ્વરોહી દર આપી અને મોરોપંતને 20000 પાયદળ આપી ઉત્તરમાં રવાના કર્યા. શિવાજીના આ બે સેનાપતિઓએ બુરાનપુર, ખાનદેશ અને કારંજા જીતી લઈ અડ્રકનાણું મેળવ્યું. ઔરંગઝેબને કાને જ્યારે દક્ષિણની વાત આવી ત્યારે એણે શાહજાદા મુઆઝિમની પાસેથી જસવંતસિંહને પાછો બોલાવી લીધો અને 50000ની નવી સેના સાથે મોહમ્મદ ખાનને રવાના કર્યો. દાઉદ ખાન અને મોહમ્મદ ખાને મળી અહીવંતનો કિલ્લો પુનઃ મેળવી લીધો. મોગલોની લડાયક હિલચાલ અને જોર પકડતી લડાયક પ્રવૃત્તિને મિટાવી દેવા માટે શિવાજીએ 1672માં સાલેરી પાસે પોતાની પ્રચંડ લશ્કરી તાકાત એકઠી કરી પ્રચંડ સેના લઈ એખલાસ ખાને મરાઠા સેનાપતિ પ્રતાપરાવ ગુર્જરને મારી હટાવવા હુમલો કર્યો. યુદ્ધ દાવાનળની જેમ ફેલાયું. મોગલ સેનાએ પ્રચંડ રણશૌર્ય બતાવી પ્રતાપરાવ ગુર્જરના દાંત ખાટા કરી નાખ્યા. છેવટે એખલાસ ખાન હાર્યો. 5000 મોગલો અને 2000 મરાઠાઓ રણમાં ઢર્યા. મહારાજ શિવાજીનો અત્યંત પ્રિય સેનાનાયક સુરરાવ કાંકડે આ યુદ્ધમાં શહીદ થયો. ઈસવીસન 1673માં શિવાજી મહારાજે આદિલશાહી તરફ નજર દોડાવી કારણ કે બીજાપુરની સરકારે શિવાજી મહારાજને ખંડણી આપવી બંધ કરી દીધી હતી. આદિલશાહ મૃત્યુ પામ્યો હતો અને એનો 5 વર્ષનો શહજાદો ગાદી ઉપર હતો. બીજાપુરનો તમામ વહીવટ વઝીર ખવાસ ખાન અને સેનાપતિ બહલોલ ખાન પાસે હતો. બહલોલ ખાનને ખબર પડી કે શિવાજી આવે છે એટલે એણે મોગલોની મદદ માગી. મહારાજની સેનાએ પન્હારાને ઘેરો ગાળ્યો. બહલોલ ખાને મરાઠા સૈન્યને હરાવ્યું પણ મરાઠા સૈન્યએ ફરી એકત્ર થઈ બહલોલ ખાનને હરાવ્યો. પન્હારગઢ, પરવીગઢ અને સતારાના કિલ્લાઓ શિવાજીની ફોજે જીતી લીધા. બીજાપુરના વઝીર ખવાસ ખાનની આબરૂનો દયાગ્રો ઉડ્યો એટલે એણે ફરી એકવાર બહલોલ ખાનને પ્રચંડ સેના આપી રવાના કર્યો. ચાલાક સેનાપતિ પ્રતાપરાવ ગુર્જરે આદિલશાહી સૈન્યનો વેગ તોડી નાખવા માટે પોતાની સેના સીધી બીજાપુર ઉપર દોરી. ખવાસ ખાન ગભરાઈ ઉઠ્યો અને તાત્કાલિક બહલોલને રાજધાનીનું રક્ષણ કરવા પાછા ફરવા જણાવ્યું. પ્રતાપરાવ ગુર્જરે બહલોલ ખાનને ઘેરી લીધો એટલે છેવટે બેઉ હાથ જોડી બહલોલ ખાન શરણે આવ્યો. પ્રતાપરાવે બીજાપુર સાથે સંધિ કરી એને જવા દીધો પણ આથી શિવાજી મહારાજ પ્રતાપરાવ ઉપર ગુસ્સે થયા. તમે આ શું કર્યું? મારી રજા વગર તમે બીજાપુર સાથે સંધિ કેમ કરી? બહલોલને જીવતો શા માટે જવા દીધો? આદિલશાહી સેનાનો સંપૂર્ણ નાશ શા માટે ન કર્યો? મહારાજ ગુસ્સે થયા છે જાણી પ્રતાપરાવ ગુર્જર નારાજ થયો અને સેના લઈ દૂર નીચે દક્ષિણમાં ઉતરી ગયો. આ દરમિયાન ખવાસ ખાનને મોકો મળી ગયો. એણે બહલોલ ખાનને પન્હારગઢ જીતી લેવા રવાના કર્યો. શિવાજી મહારાજે લાચાર બની ફોંડાનો ઘેરો ઉઠાવી બહલોલ ખાનનો સામનો કરવાનો સંકલ્પ કર્યો. પ્રતાપરાવ ગુર્જરને પણ આ સમાચાર મળતા એ વીજળી વેગે પાછો ફર્યો. શિવાજીએ કહ્યું, તમે બહલોલને જીવતો છોડ્યો, એનું પરિણામ જોયું? દોષ બહલોલનો છે, પ્રતાપરાવે કહ્યું, હું એને જીવતો નહીં છોડું. પ્રતાપરાવ, તમારી અવિચારી નીતિથી મારા કેટલા જુવાનો મરી જશે એનો કંઈ વિચાર કર્યો? પ્રતાપરાવ ગુર્જર લાલચોર થઈ ગયો. એણે એકદમ બહલોલ ઉપર ઘસારો કર્યો. પોતાની હંમેશની છાપામાર પદ્ધતિનું યુદ્ધ ત્યાગી એણે મેદાની યુદ્ધ માટે બહલોલને લલકાર્યો. ખૂનખાર યુદ્ધમાં પાગલ બની પ્રતાપરાવ ગુર્જર ગુમ્યો એણે એકલે હાથે 1000 યોદ્ધાને હણ્યા અને છેવટે રણમાં પડ્યો. આ યુદ્ધમાં મરાઠા લશ્કર બુરી રીતે હાર્યું. મરાઠા સૈન્યની હારના સમાચાર શિવાજીના એક અન્ય સેનાપતિ હંસાજી મોહિતને મળ્યા. એ પોતાના 5000 યોદ્ધાઓ સાથે બહલોલ ખાન ઉપર તૂટી પડ્યો અને બહલોલ ખાનને હરાવી ઠેઠ બીજાપુર સુધી તગડી મૂક્યો. હંસાજી મોહિતેના આ પરાક્રમથી શિવાજી ખૂબ જ પ્રસન્ન થયા અને એમણે એમને સર નૌબતની પદવી આપી. હબીરરાવનો ખિતાબ આપ્યો. અન્ય નાયકો ધનાજી જાધવ અને સંતાજી ગોરપડેને પણ ઊંચી પાયરીઓ ચડાવ્યા. પ્રતાપરાવ ગુર્જરના અવસાનથી મહારાજને પારાવાર શોક થયો. પ્રતાપરાવ ગુર્જરના કુટુંબને આજીવિકા માટે મહારાજે કેટલાક ગામ કાઢી આપ્યા અને એની પુત્રી સાથે પોતાના પુત્ર રાજારામના લગ્ન કરી કૌટુંબિક સંબંધ પણ બાંધ્યો. ઔરંગઝેબ શિવાજીની વધતી તાકાત જોઈ રહ્યો હતો, પણ હવે શિવાજી મહારાજ સામે એક લાંબુ કંટાળાજનક યુદ્ધ કરવું પડે એમ હતું અને એને માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય એમ હતું. વળી ઉત્તરમાંથી ઠેર ઠેર બરવા થઈ રહ્યા હતા. પંજાબમાં શીખ ગુરુ ગોવિંદસિંહ એને જંપવા દેતા ન હતા. એના સહજાદાઓ વારંવાર બંડ પોકારી રહ્યા હતા. ઔરંગઝેબની હિંમત તૂટી ચૂકી હતી. એક લાંબુ થકવી નાખે એવું પ્રચંડ યુદ્ધ શિવાજી સામે આદરવાની એની તાકાત ઓસરી ગઈ હતી. બીજાપુર અને ગોવલકોંડા શિવાજીના હાથે માર ખાઈ ખોખરા થાય એ એક જ આશ્વાસન એની પાસે રહ્યું હતું. એને સૌથી વધુ બીક હવે પોતાના સહજાદાઓની લાગતી હતી. શિવાજીએ પણ હવે વધુ મોગલ પ્રદેશ જીતવાનું બંધ રાખ્યું એટલે આપોઆપ એક વણલખી સંધિ થઈ ગઈ. શિવાજી મહારાજે હવે પોતાનો રાજ્યાભિષેક કરવાનો સંકલ્પ કર્યો. જોકે શિવાજી મહારાજે રાજા તરીકેનો ખિતાબ શાહજીના મૃત્યુ પછી ધારણ કર્યો હતો અને પોતાના નામના સિક્કાઓ પણ ચલાવ્યા જ હતા. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાજ્યાભિષેક કરાવવા માટે શિવાજીએ વિદ્વાન બ્રાહ્મણોને નિમંત્રણ પાઠવ્યું. બધા આવ્યા એટલે મહારાજે કહ્યું, મારે હવે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે છત્ર ચામર અને રાજચિહ્નો ધારણ કરવા છે. હું હવે છત્રપતિ બનવા માંગુ છું. હે વિદ્વાનો, તમે શાસ્ત્ર અનુસાર મને રાજ્ય અભિષેક કરાવી આપો. મહારાજ, વિદ્વાન બ્રાહ્મણો બોલી ઉઠ્યા, તમારો ઉપનયન સંસ્કાર થયો નથી માટે તમારો રાજ્ય અભિષેક ન થઈ શકે. તો મને ઉપનયન સંસ્કાર આપો. શિવાજીએ નમ્રતાથી કહ્યું, તમારી વય જોતા હવે ઉપનયન સંસ્કાર ન થઈ શકે. તો શું રાજ્ય અભિષેક નહીં થઈ શકે? શિવાજી મહારાજે પૂછ્યું. ન થઈ શકે, આવો પ્રયત્ન હાસ્યાસ્પદ બની જાય. મહારાજ નિરાશ થઈ ગયા. પણ મહારાજના પરમ ભક્ત બાલાજી આવાજી ચિટનીસે કહ્યું, આપણે બનારસના પ્રકાંડ પંડિતોને તેડાવી એમનો મત પૂછીએ. બનારસથી વિદ્વાનોને તેડાવો. ના મહારાજ, ચિટનીસે કહ્યું, કાશીના પંડિત આર્ય ગાગાભટ્ટ દક્ષિણમાં આવ્યા છે. તમે અનુમતિ આપો તો હું તેડાવી લાવું. ચોક્કસ તેડાવો. શિવાજી મહારાજે બાલાજીને ગાગાભટ્ટ પાસે મોકલ્યા. ગાગાભટ્ટ રાયગઢ આવ્યા. શિવાજી મહારાજે એમનું ભારે સ્વાગત કર્યું. એક મોટી સભા ભરવામાં આવી. ગાગાભટ્ટે કહ્યું, શિવાજી મહારાજ, તમને ઉપનયન સંસ્કાર લેવાનો સંપૂર્ણ અધિકાર છે. હું તમને ઉપનયન સંસ્કાર આપીશ અને ત્યાર પછી તમારા રાજ્ય અભિષેક વિધિ પણ શાસ્ત્રોક્ત રીતે કરી આપીશ. શિવાજી મહારાજને પરમ સંતોષ થયો. રાજ્ય અભિષેક વિધિ માટે રાયગઢનો કિલ્લો નક્કી કરવામાં આવ્યો. પછી મહારાજે દક્ષિણ અને ઉત્તરના તમામ રાજા મહારાજાઓને આ ઉત્સવમાં ભાગ લેવા માટે નિમંત્રણો પાઠવ્યા. રાયગઢ ઉપર નાના મોટા અનેક આવાસો તૈયાર થવા લાગ્યા. કામ ખૂબ જ ઝડપથી અને વ્યવસ્થિત રીતે ઉપાડવામાં આવ્યું. રાયગઢને શણગારવામાં આવ્યો, મહાલયને શણગારવામાં આવ્યો. મહેમાનો માટે તમામ વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, આનંદ પ્રમોદ અને મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી. સેંકડો નહીં હજારો બ્રાહ્મણો રાયગઢ આવી પહોંચ્યા. હજારો મહેમાનો આવ્યા, કુલ 10,000 તો મહેમાનો જ હતા. જેઠ સુદ ચોથને દિવસે ગાગા ભટ્ટે શિવાજી મહારાજને ઉપવિત સંસ્કાર આપ્યા. એ દિવસે 1,00,000 બ્રાહ્મણોએ ભોજન કર્યું. મહારાજે દરેક બ્રાહ્મણને 1 રૂપિયો દક્ષિણા આપી. ગાગા ભટ્ટને મહારાજે 7,000 રૂપિયા દક્ષિણામાં આપ્યા. જેઠ માસની ત્રયોદશીને દિવસે રાજ્ય અભિષેક વિધિ ચાલ્યો. શિવાજી મહારાજે અષ્ટ પ્રધાન મંડળની રચના કરી. પછી પત્ર લેખક, હિસાબ લેખક, 12 મહાલ અધિકારી, 18 સારા દેશા અધિકારી, નગરા અધિકારી વગેરેની નિમણૂક કરી. શિવાજી મહારાજનું સિંહાસન સોનાથી મઢેલું હતું. મહારાજા શિવાજી તથા પટરાણી આ સિંહાસન ઉપર બિરાજમાન થયા. સંભાજી પણ એમની સામે બેઠા. એક તરફ સેનાપતિ હબીરરાવ મોહિતે દૂધનો કરસ લઈને ઊભા, બીજી તરફ અમાત્ય રામચંદ્ર નીલકંઠ પંડિત દહીં ભરેલો કરસ લઈને ઊભા. શિવાજી મહારાજે અષ્ટ પ્રધાન મંડળની રચના આ પ્રસંગે કરી હતી. પેશવા સર નોબત, સર સેનાપતિ, અમાત્ય, ડબીર, સચિવ, મંત્રી, ન્યાયાધીશ વગેરે 8 પ્રધાનો મહારાજના સિંહાસનની આજુબાજુ ગોઠવાઈ ગયા. તોપો ફૂટી રાજ્યમાં ઠેર ઠેર આનંદ ઉત્સવ ઉજવાયો. મહારાજે 1,00,000 રૂપિયાની સખાવત જાહેર કરી પોતાના મિત્રમંડળને સોનાથી અને ઝવેરાતથી નવાજ્યું. શિવાજી મહારાજે ક્ષત્રિય કુલાવંતસ શ્રી રાજા શિવ છત્રપતિનો ખિતાબ ધારણ કર્યો. તારીખ 6 જૂન 1674ના દિવસે શિવાજી મહારાજ વિધિવત છત્રપતિ બન્યા. મહારાજનું અષ્ટપ્રધાન મંડળ અને એનું કાર્યક્ષેત્ર નીચે પ્રમાણે હતું. પેશવા મુખ્ય પ્રધાન, મુલકી અને લશ્કરી બંને ખાતાનો સર્વોચ્ચ અધિકારી. રાજા પછી તુરત જ પેશવાની સત્તા હતી. દરેક ફરમાન ઉપર પણ રાજા પછી પેશવાની સહી થતી. સેનાપતિ સર નૌબત, લશ્કરના સેનાપતિ 2 રાખવામાં આવ્યા. એક અશ્વદળનો વડો અને બીજો પાયદળનો વડો. પણ અશ્વદળનો સેનાપતિ મુખ્ય સેનાપતિ કહેવાતો અને એને અષ્ટ પ્રધાનમંડળમાં સ્થાન હતું. પંત અમાત્ય મજબૂદારને સારાય રાજ્યના હિસાબની દેખરેખ રાખવાની રહેતી. મુલકી અને લશ્કરી બંને ખાતાનો હિસાબ એની પાસે રહેતો. રાજ્યનું અંદાજપત્ર એના હાથમાં રહેતું. પંત સચિવ, આ સચિવને જુદા જુદા પ્રાંતનો વહીવટ અને પત્ર વ્યવહાર સંભાળવાનો રહેતો. કોઈ પણ પત્ર સચિવની સહી વગર રવાના થઈ શકતો નહીં. મંત્રી, મંત્રીએ ખાનગી ખાતાઓ અને અન્ય ખાતાઓની દેખરેખ રાખવાની હતી. સુમંત ડબીર, આ અધિકારીને પરરાજ્યો સાથેના સંબંધો રાખવાના હતા તથા જાસૂસી તંત્ર જાળવવાનું રહેતું. 7 ન્યાયશાસ્ત્રી, આ અધિકારી સર્વોચ્ચ ન્યાયાધીશ હતો. રાજાને જરૂર પડે ત્યારે ન્યાયના કામમાં મદદ કરવાની જવાબદારી એની હતી. દેવસ્થાન અને ધર્માદા કાર્યોની વિગત એની પાસે રહેતી. ન્યાયાધીશ મુલકી અને દીવાની દાવાઓનો વડો. શિવાજી મહારાજના કોઈ પણ પ્રજાને યુદ્ધ વિદ્યામાં તો નિપુણતા મેળવવી જ પડતી. કટોકટીના વખતે દરેક પ્રધાન યુદ્ધ પ્રધાન બની જતો. આ ઉપરાંત દરેક પ્રધાનના હાથી નીચે 1-1 મદદનીશ રહેતો. એને મુતાલિક કહેવામાં આવતો. મુતાલિકના હાથ નીચે બીજા 7 અધિકારીઓ રહેતા. મજબૂદાર સબનીશ, ફડનવીસ, ચિટનીસ, કારખાનનીસ, જામદાર અને પોતનીસ. મજબૂદાર આ અધિકારી પાસે જમા ખર્ચનું પોતાના ખાતા પૂરતું કામ રહેતું. ફંડવીસ એટલે જે તે ખાતાના મજબૂદારનો મદદનીશ અધિકારી. સબનીશ એટલે દફતરદાર, જે તે ખાતાના દફતરનું તમામ કામ એની પાસે રહેતું. ચિટનીશ, પત્ર વ્યવહારનું તમામ કામ આ અધિકારી પાસે રહેતું. કારખાનનીશ, જે તે ખાતાની તમામ કોઠીઓ અને અન્ન ભંડારોની જાળવણીનું કામ જામદાર આ અધિકારી પાસે રોકડ નાણાં સિવાયની ચીજોનો સંગ્રહ રહેતો. પોતનીસ આ અમલદારના હાથમાં નાણાં વહીવટ રહેતો. આ ઉપરાંત શિવાજી મહારાજે રાજાની કે છત્રપતિની ખાનગી મિલકતની વ્યવસ્થા માટે સાવ અલગ વહીવટી તંત્ર ઊભું કર્યું હતું. આ માટે દ્વાદશ કોષ અને અષ્ટાદશ સારાની સ્થાપના થઈ હતી. દ્વાદશ કોષ એટલે અંતઃપુર, નાણાં ભંડાર, ધાન્યાગાર, અશ્વસારા, ગૌશારા, આરામગૃહો, ટંકશાર, મહાલ, સિબિકા, કીવા, યનમહાલ, મહાલ, ઇમારત, મહાલ, સોદાગીરી મહાલ, છબીના અને વસનાગર હતા. અષ્ટાદશ સારાના નામ નીચે પ્રમાણે હતા: ગજસારા, મલસારા, ધાન્ય ભંડાર, ભેરી દદુંભી સારા, નગારખાનું, યંત્રસારા, તોપખાનું, વૈધ સારા, પાનીય સારા, ઉષ્ટ્ર સારા, સૂતરખાનો, શિબિર સારા, ફરાસખાનો, ખટક સારા, શિકારખાનો, રત્ન સારા, પાક સારા, શસ્ત્ર સારા, તાંબુલ સારા, રથ સારા, લેખન સારા, નાટક સારા અને જણસખાનો. આ દરેક સારા ઉપર દારોગા રહેતા. લશ્કર સંબંધી વ્યવસ્થા નીચે પ્રમાણે હતી: પાયદળ લશ્કરમાં 10-10 સિપાહીઓની ટુકડીઓ બનાવવામાં આવી હતી, એટલે કે 9 સિપાહી અને 1 નાયક. આવી 5 ટુકડી ઉપર 1 હવાલદાર અને 2 હવાલદારો ઉપર 1 જુમલેદાર રહેતો. 10 જુમલેદાર ઉપર 1000 સરદાર અને 5000 સરદાર ઉપર 5000 સરદાર રહેતો. આ 5000 સરદાર સીધો જ સરનૌબત એટલે કે સેનાધિપતિના તાબામાં રહેતો. સિપાહીઓ પાસે તલવાર, લાઠી, બરછી, પરસુઓ અને તીરકામઠા રહેતા. બંદૂકો પણ રહેતી. સિપાહીઓએ હથિયાર પોતાને ખર્ચે લાવવા પડતા. ખાતા તરફથી દારૂગોરો આપવામાં આવતો. સિપાહીને અથવા નાયકને દર મહિને 2 અને 3 હોન પગાર અપાતો. જુલમેદારોને વાર્ષિક 100 હોન, હજારીને 500 હોન અને 5000ને વર્ષે 2500 હોન પગાર મળતો. અશ્વરોહી દરમાં 2 પ્રકારના સિપાહીઓ હતા: બારગીર અને શિલેદાર. બારગીર ઘોડેસવાર દળને પગી કહેવામાં આવતું. પગીમાં તમામ ઘોડા સરકારી રહેતા. ઘોડાની સંભાળ પણ સરકાર સંભાળતી. જ્યારે શિલેદાર અશ્વરોહી દળમાં સિપાહીઓના ઘોડા એની પોતાની માલિકીના રહેતા અને ઘોડાની સંભાળ પણ સિપાહીએ જ રાખવી પડતી. તોપખાનાની વ્યવસ્થા પણ સુપેરે કરવામાં આવી હતી. દરેક કિલ્લા ઉપર તોપો રહેતી. લશ્કરમાં ઉપયોગમાં લેવાતી તોપો માટે છકડા ગાડા તૈયાર કરાવ્યા હતા અને ગાડા ખેંચવા માટે સરકારે બળદો ઉછેર્યા હતા. સુતાર, લુહાર, ચમાર, અશ્વપાર, ગોલંદાજ વગેરે નોકરોનો ખાપલો રાખવામાં આવ્યો હતો. મોટી વજનદાર તોપો ખેંચવા માટે હાથીઓનો ઉપયોગ થતો. સરકારનું નૌકાદળ પણ સુજજ જ હતું. અંગ્રેજો અને ડચની માફક મહારાજે નૌકાદળ તૈયાર કર્યું હતું. સમુદ્ર કિનારા ઉપરના બંદરો ઉપર કિલ્લા બાંધવામાં આવ્યા હતા. શિવાજી મહારાજે અંગ્રેજો અને પોર્ટુગીઝોનું નૌકાદળ જોઈ લીધું હતું અને સમજી ગયા હતા કે આ પ્રજાઓ, આ વિદેશીઓની તાકાત એના નૌકાદળમાં જ છે. આ લોકોને અંકુશમાં રાખવા હશે તો સરકાર પાસે નૌકાદળ હોવું જરૂરી હશે જ. રાજ્યની તમામ જમીનની મોજણી કરવામાં આવી હતી. જમીનને જે તે ખેતી કરનારના નામ ઉપર ચડાવવામાં આવતી. કમાવીસદાર તલાટી અને મહાલકારીના ચોપડે જમીનની નોંધ રહેતી. જમીનની ઉપજના 5 ભાગ કરવામાં આવતા, 3 ભાગ ખેડૂત પાસે રહેતા અને 2 ભાગ જમીન મહેસૂલ તરીકે સરકારને આપવાના રહેતા. જમીન મહેસૂલ વ્યવસ્થા શિવાજી મહારાજે સુવ્યવસ્થિત રાખી હતી. આ ઉપરાંત લૂંટારા ચોર કે ડાકુઓને કડક હાથે દાબી દેવામાં આવ્યા હતા અને પ્રજાને ભયમુક્ત કરવામાં આવી હતી. ટૂંકી જમીન અને ખાસ ફળદ્રુપ નહીં એવી જમીનના જમીન મહેસૂલ ઉપર પ્રચંડ લશ્કરને નિભાવવું અશક્ય હતું. આથી શિવાજી મહારાજે ઠરાવ્યું હતું કે સરનોબતે પોતાના ઘોડેસવાર લશ્કર સહિત વર્ષના 8 મહિના લૂંટફાટ કરવા માટે બીજાપુર અને મોગલ પ્રદેશમાં ઉતરી જવું. લૂંટના માલની યાદી તૈયાર કરવામાં આવતી અને એ યાદી પ્રમાણેનો માલસામાન સરનોબતે સરકારી ખજાનામાં ભરવો પડતો. આ બધી જ વ્યવસ્થા સુપેરે અને જડબે સલાક જાળવવામાં આવતી. લૂંટનો માલ ચોરી છુપીથી કોઈ પણ સિપાઈ કે અધિકારી લઈ જઈ શકતો ન હતો. આ ઉપરાંત શિવાજી મહારાજે ઠરાવ્યું હતું કે કોઈ પણ હોદ્દેદારના વંશમાં એ હોદ્દો વંશ પરંપરાગત ન આપવો. વ્યક્તિની લાયકાત, બુદ્ધિમત્તા, શૌર્ય, ચાપલ્ય જોઈ પછી જ યોગ્ય વ્યક્તિને યોગ્ય હોદ્દો આપવામાં આવતો. કોઈ પણ હોદ્દેદારને જાગીર આપવામાં આવી ન હતી. એટલે અધિકારી જો મનસ્વી વર્તન કરે અને અપરાધ કરે તો તુરત જ એને નોકરીમાંથી છૂટો કરવામાં આવતો. શિવાજી મહારાજની ન્યાય પદ્ધતિ નિષ્કલંક હતી. ગુનેગારોને સખત સજા થતી. ગ્રામ પંચાયત પદ્ધતિ ગામડે ગામડે ઊભી કરવામાં આવી હતી અને ન્યાયની કામગીરી પંચાયતથી જ શરૂ થતી હતી. ચોર અને ધાડપાડુ લોકોને શિરછેદથી ઓછી શિક્ષા થતી ન હતી. જે ગામમાં ચોરી થઈ હોય એ ગામે જ ચોરને શોધી આપવો પડતો, અન્યથા દંડ ભરવો પડતો. દેવસ્થાનોની જાળવણીની વ્યવસ્થા પણ સુપેરે ગોઠવવામાં આવી હતી. દરેક દેવસ્થાનને વર્ષાસન બાંધી આપવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં અપૂરતી વ્યવસ્થા હતી ત્યાં વધુ મદદ આપી તથા જમીન કે ગામ આપી દેવસ્થાનની જાળવણી કરવામાં આવતી હતી. શિવાજી મહારાજના દરબારમાં વિદ્વાનો અને કવિજનોનું બહુમાન થતું અને એમને યોગ્ય બક્ષિસ આપવામાં આવતી. કવિભૂષણ શિવાજી મહારાજના દરબારમાં કવિશ્રેષ્ઠ હતા. વ્યક્તિના ગુણ દોષ ઓળખી જવામાં શિવાજી મહારાજ ચતુર હતા. બુદ્ધિશાળી, ચતુર, શૌર્યવાન વ્યક્તિની કદર કરવાનું એ ક્યારેય ચૂક્યા નથી. એવી જ રીતે દુષ્ટોને દંડ દેવાનું પણ ક્યારેય ભૂલ્યા નથી. શિવાજી મહારાજની રાજ્ય વ્યવસ્થા તપાસતા સહેજે જણાઈ આવશે કે શિવાજી ફક્ત તલવારધારી જ ન હતા, તેઓ દક્ષ વહીવટકર્તા પણ હતા. 16. સંસાર અસાર લાગે છે ત્યારે. રાયગઢમાં 70 ગૌરી ઉત્સવ ચાલી રહ્યો હતો. ઠેર ઠેર અબીલ ગુલાલ કુમકુમની છોર ઉડતી હતી. રંગરંગ અને રંગ સર્વત્ર નજરે પડતો હતો. ઘેર ઘેર આંગણે આંગણે સાથિયાઓ પુરાયા હતા. સુગંધના છંટકાવ થઈ રહ્યા હતા. રાજમહાલયના પ્રાંગણમાં તો એક મસ્ત મોટો સમિયાણો ઊભો કરવામાં આવ્યો હતો અને હીરા મોતીના તોરણોથી એને શણગારવામાં આવ્યો હતો. રંગોરીઓ અને ભીત ચિત્રોથી મહાલયનું પ્રાંગણ ઝરહરતું હતું. રાયગઢની તમામ 9 યૌવનાઓ સૌભાગ્યવતીઓનો આ ઉત્સવ હતો. સારાય શહેરની યુવતીઓ હળદર કુમકુમ માટે મહાલયના પ્રાંગણમાં ટોરે મરેલી હતી. એવામાં અચાનક હરણના વૃંદ ઉપર વાઘ ત્રાટકે એમ સંભાજી આ ટોરા ઉપર ત્રાટક્યા અને એક અત્યંત સૌંદર્યવતી બ્રાહ્મણ યુવતીને ઉઠાવી ચાલ્યા ગયા. પોતાના નિવાસસ્થાને પેલી રૂપાંગનાને લઈ જઈ સંભાજીએ એના ઉપર બળાત્કાર કર્યો. રાયગઢમાં હાહાકાર થઈ ગયો. રાજમહાલયના નિવાસીઓ અને કુટુંબીજનો ચોંકી ઉઠ્યા. શિવાજી મહારાજને પોતાના પુત્રના આ નારીકીય કામની ખબર મળી કે તુરત જ એમણે હુકમ કર્યો એ દુર્બુદ્ધિને ન્યાયાસન સામે હાજર કરો. મહારાજના રાજ્યમાં આવા પાશવી કૃત્ય માટે એક જ શિક્ષા હતી, મોત, શિરછેદ. સર્નૌબત્ત હંબીરરાવ હંસાજીએ હાથ જોડી શિવાજીને વિનંતી કરી, મહારાજ, હું તમારા ન્યાયની વચ્ચે આવવા માંગતો નથી. તમારો ન્યાય અસ્પૃશ્ય છે એ હું જાણું છું, પણ મારી આપને એક જ વિનંતી છે. શું? શિવાજી મહારાજ પોતાના કુટુંબ ઉપર લાગેલા આ કલંકથી અત્યંત દુઃખી હતા. એ લગભગ ભાંગી પડ્યા હતા. મહારાજ, હંબીરરાવે કહ્યું, યુવરાજને એક મોકો આપો, એની ચાલ ચલગત સુધારવાની તક આપો. આ એનો મહાન અપરાધ છે, માફ ન કરી શકાય એવો અપરાધ છે, પણ છતાં એને તક આપવી જોઈએ. કોઈ પણ આપણને એમ ન કહે કે શિવાજી મહારાજ એના નાના પુત્ર રાજારામનો રસ્તો સાફ રાખવા માટે સંભાજીને મોતની શિક્ષા ફરમાવી. મહારાજ, યુવરાજને મોકો આપો, નજર કેદમાં હું જ એની દેખરેખ રાખીશ. મહારાજના ચહેરા ઉપર વિષાદની રેખાઓ ફરતી હતી. આંખો બંધ કરી એણે કહ્યું, હંસાજી, આ સામ્રાજ્ય અને હિન્દુપદ પાછાઈ કેટલો સમય ટકશે? હંબીરરાવે માથું ધુણાવ્યું, આવું શા માટે વિચારો છો મહારાજ? હું એટલા માટે વિચારું છું કે હંબીરરાવ કે મારા અને તમારા ગયા પછી શું? શિવાજી મહારાજે ધીમેથી નેત્રો ખોલ્યા. જે કંઈ છે એને સાચવવાની તાકાત હું મારા વંશ વારસોમાં જોતો નથી. જવાબદારીઓ આવી પડશે એટલે સંભાજી રાજે આપોઆપ સમજશે. નહીં સમજે? મહારાજે માથું હલાવ્યું, જૂઠું આશ્વાસન ના આપો. આ હિન્દુ સ્વરાજ્ય સ્થાપવાનો આપણે લોહીની નદીઓ વહાવી લાખો મરાઠા યોદ્ધાઓના બલિદાન પછી આ સ્વતંત્ર સલ્તનત આપણે સ્થાપી શક્યા તો શું? એ લાખો શહીદોના બલિદાનની કંઈ કિંમત જ નહીં? સંભાજીને ખબર જ નથી કે ક્યારે સામ્રાજ્ય સ્થપાય છે. એ સાવ નપાવટ છે, એનો શિરછેદ થવો જોઈએ. આવા વારસદારના હાથમાં સામ્રાજ્ય બે દિવસ પણ ન ટકે. છતાંય મહારાજ, યુવરાજને તક આપવી જોઈએ. હંબીરરાવે કહ્યું, ભલે. હંસાજી શિવાજી ઉઠ્યા, તમે એને સાચવો, મારી નજરથી દૂર રાખો, પણ મને વિશ્વાસ છે કે તમે એને નથી સુધારી શકવાના કે નથી સાચવી શકવાના. હું એને સાચવીશ, બરાબર સાચવીશ. હંબીરરાવે માથું ઉચક્યું, સંભાજી રાજે મારી નજર કેદમાં રહેશે. શિવાજી હસ્યા, એ તમારી નજર કેદમાંથી છટકી જશે તો મારે તમને સી સજા કરવી? તમે મારો શિરછેદ કરાવજો મહારાજ. ના, શિવાજી બોલી ઉઠ્યા, હું મારા સર્વોત્તમ સેનાપતિનો શિરછેદ શા માટે કરાવું? મને તો ખાતરી જ છે કે તમે એને સાચવી શકવાના નથી. હંબીરરાવે સંભાજીને પન્હાળના કિલ્લામાં નજરકેદ રાખ્યા, પણ મોજીલા સ્વભાવના સંભાજી માટે આ કેદ અસહાય થઈ પડી. એણે મોગલ સેનાપતિ દિલેર ખાનનો સંપર્ક સાધ્યો. એક પત્ર દ્વારા એણે મોગલ સેના નાયકને પોતાની આપવીતી લખી જણાવી. સંભાજીનો પત્ર વાંચી દિલેર ખાન ખુશખુશ થઈ ગયો. એણે તુરત જ ઔરંગઝેબને પત્ર લખ્યો, હવે શિવાજીના ઘરમાં જ વૈર મનુષ્ય વધ્યું છે. યુવરાજ સંભાજી એના બાપથી રિસાઈ આપણી પાસે આવવા માંગે છે. આલે જહાં, જ્યારે આવું બને છે, ગૃહ કલેશ જાગે છે, ત્યારે જ ઘરને આગ લાગે છે. શિવાજીનું મરાઠી રાજ્ય, અથવા તો કહી શકાય કે આ નવું સૌ હિન્દુ રાજ્ય, હવે જાજો સમય ટકી શકશે નહીં. જાપ નહા, સંભાજીને આશ્રય આપવાનો નિર્ણય મેં લઈ લીધો છે. હું સંભાજીને જાણું છું, એ લંપટ છે, મૂર્ખ છે, અભિમાની છે અને વિલાસપ્રિય છે. આપણા આશ્રયે એ આવી જશે, પછી એની તમામ પાશવી વૃત્તિઓને હું ઉત્તેજી મૂકીશ. શિવાજીના મૃત્યુ પછી આ સંભાજી જ મરાઠા રાજ્યનો ઉત્તરાધિકારી થવાનો છે અને એના હાથમાં રાજ્ય ચાર દિવસ પણ ટકવાનું નથી. હવે આપ નિશ્ચિંત રહો. દિલેર ખાને એક પત્ર સંભાજીને લખ્યો, રાજાઓ, બાદશાહો, સુલતાનો અને સહજાદાઓ મોજ મજા માટે જ જન્મ ધારણ કરે છે. રાજ્ય ચલાવવાની, સૈન્યો દોરવાની જવાબદારીની સાથોસાથ અને આનંદ પ્રમોદ મળવો જ જોઈએ. મોગલ સહજાદાઓ આવો આનંદ પ્રમોદ ભોગવતા જ હોય છે. એ કૃપાંગનાને તમે ભોગવી તો એમાં કયું મોટું આકાશ તૂટી પડ્યું. તમારા પિતા રૂઢિચુસ્ત છે અને સાવ આદિમ વિચાર સરણી ધરાવે છે. ખેર, તમને સત્કારતા મને આનંદ થશે. તમે અમારા અતિથિ છો. જે દરકાર મોગલ સહજાદાની લેવાય છે એવી જ તમારી દરકાર લેવાશે. તમે અવશ્ય વિના સંકોચ પધારો. શહેનશાહ ઔરંગઝેબને તમારા આવવાની જાણ મેં કરી છે અને તેઓ બેહદ ખુશ છે. તમારે જે કંઈ મદદ જોઈશે એ આપવા અમે તૈયાર છીએ. બે મોગલ સરદારો ધૈરત ખાન અને ઇખલાસ ખાન એમની સેના સાથે તમને આવી મળશે અને તમારું ભવ્ય સ્વાગત કરશે. પણ આ બધી વાતની ખબર હબીરરાવના ગુપ્તચર ખાતાને હતી જ. પણ હબીરરાવ ત્યારે રણમસ્ત ખાન અને કિશનસિંહ સાથેના સંગ્રામમાં રોકાયેલા હતા. એને જ્યારે આ વાતની ખબર પડી એ સમયગાળા દરમિયાન સંભાજી છટકી ગયા. દિલેર ખાને સંભાજીનું ભવ્ય સ્વાગત કર્યું. એમને 7000 સેનાપતિ બનાવ્યા, રાજાનો ઇલકાબ આપ્યો અને હાથી ભેટ આપ્યો. સેંકડો નાઝીનીઓની સેના એણે સંભાજી સામે ખડી કરી દીધી. ઊંચામાં ઊંચી જાતની દ્રાક્ષનો શરાબ સંભાજીની શિબિરમાં ઠલાવવા લાગ્યો. દિલેર ખાનના મનમાં એમ હતું કે ઔરંગઝેબે પોતાના ઉપર ખુશ થઈ જશે. પણ ઔરંગઝેબે જ્યારે દિલેર ખાનનો પત્ર વાંચ્યો ત્યારે એ બરાડી ઉઠ્યો. એ ગધા, તુમને એ ક્યાં ક્યા? એણે તત્કાળ દિલેર ખાનને સ્પષ્ટ આદેશ આપ્યો. આપણી રાજનીતિ જાણી જવા માટે જ શિવાજી સંભાજીએ આ નાટક ગોઠવ્યું છે. આપણી નિર્બળતાઓ, આપણી સૈન્ય વ્યવસ્થા અને આપણી ઇલચાર પહેલેથી જ પામી જવા માટે સંભાજી આપણે ત્યાં આવેલ છે. મને ખાતરી છે કે સંભાજી દગાખોર છે. તમે એનો વિશ્વાસ કરશો નહીં અને વિના વિલંબે એને કેદ કરી આગ્રા મોકલી આપો. દિલેર ખાનને જ્યારે બાદશાહનો પત્ર મળ્યો ત્યારે એ મોગલ યોદ્ધાને ઔરંગઝેબના કપટી માણસ ઉપર હસવું આવ્યું. એ બબડ્યો, જેને કમરો થયો છે એને બધે જ પીરું દેખાય છે. પણ આ દિલાવર સેનાપતિ સંભાજીને કેદ કરી આગ્રા મોકલી આપવાની બાદશાહની દરખાસ્તને ફગાવી દીધી. એ જાણતો હતો કે આગ્રા ગયા પછી સંભાજી જીવતો દક્ષિણમાં પાછો નહીં ફરી શકે. દિલેર ખાને એક કાંકરે બે પક્ષી મારવાનું વિચાર્યું. એણે સંભાજીને કહ્યું, સંભાજી રાજે, તમે ભૂપાળગઢને ઘેરો ગાળવા જશો? સંભાજી ના સી રીતે કહી શકે. તમારી ઈચ્છા હોય તો હું જવા તૈયાર છું. હું તમારી સાથે ઇખલાસ ખાન અને ઇરાજ ખાનને મોકલું છું. તમારા પિતાજી પાસેથી ભૂપાળગઢનો કિલ્લો જીતી લેવો ખૂબ જ જરૂરી છે, કારણ કે એ કિલ્લાનું વ્યૂહાત્મક મૂલ્ય ઊંચું છે. મોગલ સૈન્ય લઈ સંભાજી ભૂપાળગઢ ઉપર ચડી ગયા. ભૂપાળગઢના દુર્ગપતિ તરીકે ફિરંગોજી નરસાલા હતા. એ અપ્રતિમ શૌર્યશાળી હતા અને શિવાજી મહારાજનો એના ઉપર અપાર પ્રેમ હતો. સંભાજીએ કિલ્લાના દરવાજા પાસે જઈ ફિરંગોજીને હુકમ કર્યો, આ કિલ્લો છોડી ચાલ્યા જાઓ. ફિરંગોજીએ કહ્યું, કિલ્લો ન છૂટે. એ પહેલાં તો અહીં લોહીની નદી વહેશે. પણ ફિરંગોજીના હાથ નીચેનું સૈન્ય શિવાજી મહારાજના પુત્ર ઉપર તોપનો મારો ચલાવવા તૈયાર ન હતું. આપણે મોગલોનો કચ્છરઘાણ કાઢી નાખીશું. ફિરંગોજીએ કહ્યું, યુદ્ધ કરવાની અમારી ના નથી, પણ સંભાજી રાજેના શરીરને ઈજા કરવા માટે અમે તૈયાર નથી. સેના નાયકો બોલી ઉઠ્યા. ફિરંગોજીની દશા લાચાર બની ગઈ. એ રાત્રે ફિરંગોજી અને એના સેનાનાયકો કિલ્લો છોડી ચાલ્યા ગયા. સવારે ભૂપાળગઢના દરવાજા ખુલ્લા જોઈ મોગલ સેનાએ પ્રવેશ કર્યો. મરાઠા સૈનિકોને તત્કાળ કેદ કરવામાં આવ્યા. 700 સૂર મરાઠા યોદ્ધાઓનો એક એક હાથ ઇરાજ ખાને કપાવી નાખ્યો. ઉપારગઢનો કિલ્લો જમીનદોસ્ત કરી નાખ્યો અને ત્યાં હર ફેરવી દીધા. એ જ સમયે હબીલરાવ મોહિતેએ મોગલ સેનાપતિ રણમસ્તખાનને એની 10,000ની સેના સાથે રોરી નાખ્યો. આ તરફ ભૂપારગઢ ઉપર મોગલોએ હર ફેરવ્યાના સમાચાર જાણી શિવાજી કમકમી ઉઠ્યા. ફિરંગોજી પાસેથી એણે વાત જાણી ત્યારે એનું માથું ઝૂકી ગયું. મહારાજ, અમે એખલાસ ખાનને ભોમાં ભંડારી દેતા પણ શું થાય? સૌની મોખરે સંભાજીરાજે ઊભા હતા, અમે લાચાર હતા મહારાજ. શિવાજી મહારાજે તત્કાળ એક પત્ર લખાવ્યો. આ તમને છાજતું નથી સંભાજી, ફિરંગોજી તમને મચ્છરની જેમ મસરી નાખત, એનામાં એ તાકાત છે જે તારામાં નથી. એણે તમારી સામે તલવાર ન ઉચકી, એમાં તમારું શૌર્ય નહીં પણ એની ખાનદાની સમાયેલી છે. તમે હજુ પણ સમજી જાઓ અને સર્વનાશના માર્ગેથી પાછા વળો. તમે યુવરાજ છો, ભવિષ્યના રાજા છો, પિતાની સામે તલવાર ઉચકતા તમને શરમ આવવી જોઈએ. આવું તો ફક્ત મોગલ વંશમાં જ બને, ભોંસલે કુરમાં નહીં. તમે વિચારો, સમજો અને પાછા ફરો. એ દરમિયાન દિલેર ખાને બીજાપુર રાજ્યને ખેદાન મેદાન કરી નાખવાનો જાણે સંકલ્પ કર્યો હોય એમ દાવાનળની માફક એ બીજાપુર પ્રદેશમાં ફરી વર્યો. મારકાટ, જુલમ, અત્યાચાર, બળાત્કાર, લૂંટ અને આગ દિલેર ખાને ગર્જના કરી. હું બીજાપુરની સલ્તનતને હિન્દુસ્તાનની ભૂગોળમાંથી ભૂંસી નાખીશ. હજારો નારીઓની અસ્મત લૂંટાઈ ચૂકી, હજારો ગામડા ભડકે સર્ગ્યા. મોગલ સૈન્ય હવે સૈન્ય રહ્યું ન હતું, બીજાપુરનો સર્વનાશ બન્યું હતું. હજારો લોકોને પકડી દિલેર ખાને એમને ગુલામ તરીકે વેચી નાખ્યા. ઘરડા બાળકો અને સ્ત્રીઓને તલવારની ધારે ઉતાર્યા. બીજાપુરે શિવાજી મહારાજ પાસે ઘા નાખી, અમને બચાવો, ગમે તે ભોગે અમને બચાવો. શિવાજીએ જનાર્દન પંતને 8,000 અશ્વરોહી સેના આપી રવાના કર્યા. જનાર્દને દિલેર ખાનની સેનાને નષ્ટ કરી નાખી. મોગલો ભાગ્યા પણ જનાર્દન પંતે નિશ્ચય કર્યો હતો કે મોગલોને સંપૂર્ણપણે વાઢી નાખવા. સૂકા ઘાસમાં અગ્નિ ફેલાય એમ મરાઠા ફોજ મોગલોની પાછળ પડી જનાર્દનને પોતાના સેનાનાયકને આજ્ઞા આપી, ટુકડે ટુકડા કરી નાખો, એક મોગલના ઓછામાં ઓછા 4 ટુકડા થવા જ જોઈએ. ઔરંગઝેબને જ્યારે આ મહાસંહારના સમાચાર મળ્યા ત્યારે એણે દિલેર ખાનને કડક પત્ર લખ્યો અને શિવાજીના પુત્ર સંભાજીને તત્કાળ દિલ્હી મોકલી આપવા આજ્ઞા કરી. દિલેર ખાનની છાવણીમાં સંભાજીને જ્યારે ઔરંગઝેબના પત્રની ખબર પડી ત્યારે એણે કહ્યું, ઔરંગઝેબ ભલે પત્ર લખતો, દિલેર ખાન મારો મિત્ર છે, આપણે અહીં સલામત છે. તમે સલામત નથી, સંભાજીના પત્ની યેસુબાઈ બોલી ઉઠ્યા. દિલેર ખાને તમને પકડવા માટે અને પકડીને દિલ્હી મોકલી આપવા માટેનો નિર્ણય લઈ લીધો છે. હે, સંભાજી ચોંકી ઉઠ્યા. ભાગવું હોય આપણા હાથમાં થોડીક ક્ષણો છે. યેસુબાઈ બોલી ઉઠ્યા, મહારાજ તમે સમજો, પિતાજી પાસે ચાલો, તમારા તમામ અપરાધ એ માફ કરશે કારણ કે એ વીર છે. શિવાજી મહારાજ તો આપણે માટે તીર્થ સ્વરૂપ છે, ચાલો એમના પગમાં પડી માફી માંગો, અહીં તો જાન જોખમમાં છે. આ ઔરંગઝેબે એના સગા ભાઈઓને મરાવી નાખ્યા છે, એનો વિશ્વાસ કરવો એટલે નાગનો વિશ્વાસ કરવો. ચાલો મહારાજ, આપણે સ્વરાજ્યમાં પહોંચી જઈએ. યેસુબાઈએ પુરુષ પોશાક પહેરી લીધો અને પતિ પત્ની નાસી છૂટ્યા. દિલેર ખાને તત્કાળ એની પાછળ સેના દોડાવી પણ સંભાજી અને યેસુબાઈ બીજાપુર પહોંચી ગયા. બીજાપુરના સેનાનાયક મસૂદ ખાને પતિ પત્નીને પણ હરગઢ કે જ્યાં શિવાજી મહારાજ હતા ત્યાં મોકલી આપ્યા. સંભાજી શિવાજી મહારાજના પગ પકડી લીધા. તમે શું ધાર્યું છે સંભાજી? શિવાજી બોલ્યા, તમે ભોંસલે કુરને તારવા માંગો છો કે ડૂબાડવા? મોગલોને શરણે જઈ તમે શું મેળવ્યું અને હવે જ્યારે તમારો જાન ખતરામાં આવી પડ્યો ત્યારે અહીં નાસી આવ્યા? સંભાજી ચૂપ જ રહ્યા. તમારે રાજગાદી જોઈએ છે? યાદ રાખો સંભાજી, રાજછત્ર કાંટારો તાજ છે, કોઈપણ જુલમી રાજાને એની પ્રજા સહન કરી શકતી નથી. તમે તમારા કુકર્મો યાદ કરો અને જવાબ આપો કે તમે રાજગાદીને લાયક છો. સંભાજી શું જવાબ આપે? મારે તો હવે સ્વામી રામદાસના ચરણે શેષ આયુષ્ય ગાળવું છે, પણ હું મારા બાહુબળથી મેળવેલા રાજ્યની ધુરા કોઈ અવિચારીના હાથમાં સોંપવા નથી માંગતો. શિવાજી મહારાજ સ્પષ્ટ અવાજે બોલતા હતા. સાંભળનારા ચિત્રવત બની ગયા. તમારે પન્હારગઢમાં નજર કેદ રહેવું પડશે. મારે હજુ રાજારામના લગ્ન કરવાના છે. એ વિધિ આટોપ્યા પછી હું વ્યવસ્થા કરી લઈશ. શિવાજી મહારાજે દૂર ઉભેલા બાવાજી નાયક શમશેર બહાદુર તરફ નજર ફેરવી કહ્યું, બાવાજી, તમે સોમાજી નાયક બંકી અને ઢમઢેરે તમારે ત્રણેય જણાએ સંભાજીની સંભાળ રાખવાની છે. એ પન્હારગઢમાંથી છટકી જશે તો હું તમને મૃત્યુદંડની સજા ફટકારીશ. સંભાજીને પન્હારગઢ મોકલી આપવામાં આવ્યા. ત્યાર પછી શિવાજી મહારાજે પોતાના નાના ભાઈ વ્યંકોજી ભોંસલેને પત્ર લખ્યો, રઘુનાથ પંતના પત્રથી મને જાણવા મળ્યું છે કે તમે અમારી અડધા ભાગની માગણી પછી ખૂબ જ ઉદાસ થઈ ગયા છો. મારો હક હું સી રીતે જતો કરી શકું? તમારી પાસે જે કિલ્લાઓ છે એમાં મારો અડધો ભાગ પડે છે. તમે ઉદ્ધતતાઈ બતાવી એથી જ મારે સૈન્ય મોકલવું પડ્યું અને તમારી શાન ઠેકાણે લાવવી પડી. હવે તમે તમારી ઉદાર વૃત્તિ છોડી એક રાજા તરીકેની ફરજ બજાવો, એમાં જ આપણા ભોસલે કુળનું ગૌરવ છે.